તારીખ 10/9/1987 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વ ચર્ચા સળંગ નંબર 62.
વેગ હોય, વેગ જોશો, પરિણામમાં વેગ હોય તો બીજી દિશા છૂટી જાય, ઉપયોગ ન ચાલે બીજી દિશામાં. મુનિ દશાનું વર્ણન એટલા માટે આવે છે કે એક આત્માનો વૈભવ પ્રગટ કર્યો છે એવા સાધક છે ઉત્કૃષ્ટ. જેમ બાહ્ય વૈભવની રૂચિ વાળા બીજાનો વૈભવ જોઈને પણ હોશ કરે છે ને, અમેરિકામાં આવું મકાન હોય ને, આવી મોટર હોય ને, આવું ફલાણું હોય ને, આવો સ્ટોર હોય ને, એમ ભલે મુનિદશા એ પોતે મુનિદશામાં નથી ને, કોઈ મુનિની મુનિદશાની વાત ચાલે, પણ એની ભાવના હોય, એને એનો રસ, વિતરાગ ભાવનો રસ વૃદ્ધિ થવાનું, એ વર્ણન નિમિત્ત પડે છે. તો મુનિદશાનું વર્ણન શાસ્ત્રમાં જે આવે છે, એ પોતે મુનિ નથી છતાં પણ એને લાભનું કારણ થાય છે. મુનિદશાની વાત પોતે મુનિ નથી એટલે પોતાને કામની નથી એમ નથી, ખરેખર ખરેખર પોતાને લાભનું કારણ થાય છે. હા, તો અસર ન કરે, વેગ તો આવવો જોઈએ. વેગ અનંત પુરુષાર્થનો વેગ આત્મામાં ઉત્પન્ન થાય એવી આત્મામાં વીર્ય શક્તિ છે, અને જ્યાં જ્યાં એને પોતાને તીવ્ર લાભ કે તીવ્ર નુકસાનનો ખ્યાલ આવે છે જ્ઞાનમાં, ત્યારે એને વેગ આવ્યા વિના રહેતો જ નથી. અમસ્ત હોય તે વેગ આવી જ જાય છે, લાવવો પડતો નથી, વેગનો વિકલ્પ કરવો પડતો નથી ને વેગ ઉત્પન્ન થઈ જાય છે. બને છે કે નથી બનતું? બાહ્ય પ્રસંગોની અંદર જોર આવે છે કે નથી આવતું? ક્યાંથી આવે છે? એને લાભ નુકસાન વિશેષ દેખાય ત્યાં એને ઓટોમેટિક જોર આવે છે. લાભમાં લાભની પ્રાપ્તિ માટે ને નુકસાનમાં નુકસાનને મટાડવા માટે વેગ આવે છે. અહીંયા એને પોતાને અનંત લાભ દેખાય તો વેગ આવ્યા વગર કેમ રહી છે? દેખાતો નથી. વાસ્તવિકતા માટે, વાસ્તવિકતાને જોવી, અવલોકનનો વિશેષા માટે જોવામાં આવે છે કે જે વાસ્તવિક છે એ દેખાય. વિચારથી તને વાસ્તવિકતા નથી દેખાતી, કારણ કે સ્વાધ્યાયમાં તો વિચાર થાય છે, શાસ્ત્ર વાંચનમાં વિચાર થાય છે, આ સાંભળવામાં વિચાર થાય છે, તો વિચારમાં વાસ્તવિકતા નથી દેખાતી, પણ અવલોકનમાં તો વિચારથી આગળનો પ્રક્રિયા છે ને એમાં તો વાસ્તવિકતા દેખાશે. એટલે જે વિચારથી નિર્ણય કરવામાં આવે છે અને એમાં જે બળ અથવા વેગ નથી ઉત્પન્ન થતો, એ અવલોકનથી જો નિશ્ચય કરવામાં આવે તો એમનાથી બળ ઉત્પન્ન થાય થાય ને થાય છે. અવલોકન કરવામાં અવલોકન ચાલતું નથી અને એ ભાવનાની ખામી છે, સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાની ખામી છે કે જેને લઈને અવલોકન કરવું જોઈએ એમ સમજણમાં હોવા છતાં અવલોકન જીવ કરતો નથી. બરાબર છે? છતાં અનેક મોક્ષો સાથે ચાલે છે તો એ સીધો એમ કહે છે ઘણા કે વાત તો તમે અવલોકનની કરો છો પણ અવલોકન ચાલતું જ નથી. કેટલાક ટાઈમ પછી ભેગા થઈ અને ચર્ચા શરૂ થાય ત્યારે આ વાત આવે, વાત તો બરાબર છે, આગળ પણ આ ચર્ચા થઈ છે કે અવલોકન કરવું જોઈએ પણ અવલોકન નથી ચાલતું. એનો અર્થ શું છે કે જીવને પોતાને ઉદય ભાવમાં એટલો રસ છે કે એને આત્મહિતનું જે પહેલું કાર્ય કરવું જોઈએ, જે ભાવનામાં આવીને કરવું જોઈએ, એવું એક સામાન્ય કાર્ય છે. પુરુષાર્થ તો હજી બહુ આગળ થતી છે. વેગ આવવો, પ્રશ્ન તો વેગથી શરૂ થયો છે ને, તો ઘણી આગળની વાત છે. પણ પહેલું જે અવલોકન કરવામાં કઈ વેગની જરૂર નથી, વગર વેગે પણ અવલોકન થઈ શકે છે. એટલું પણ ન થાય, એટલા ઉદય ભાવમાં પોતે મગ્ન રહ્યા કરે, તો પછી તો કઈ રસ્તો જ નથી કે પરિભ્રમણ ચાલુ રહીએ. એનો બીજો કોઈ ઉપાય નથી, મટવાનો કોઈ ઉપાય નથી. પોતાની દરકાર તો પોતે જ કરવાની જોઈએ છે. તમે ત્યારે પોતે જ કામ તો કરવું પડશે, કોઈ કરી દેવાનું નથી. દીપચંદજી એને મોહ ભજન કહ્યું છે. પૂજાને મોહ ભજન ની ઉપમા આપે છે કે તારી રોજની પૂજા એ મોહ ના ભજન સિવાય બીજું કઈ નથી. આ મારા ભગવાન એમ કે, પણ ભગવાન ની આજ્ઞા માનવી ને એની આજ્ઞા ન માને, આજ્ઞા ઉઠાપે છે, આજ્ઞા ઉપર પગ દે છે, કચડે છે આજ્ઞાને. આમ છે, ગંભીર અપરાધ છે, ગંભીર અપરાધ છે, નક્કી વાત છે, ચોક્કસ વાત છે. એ તો આમાં તો એકદમ આત્મહિતના એકમાત્ર લક્ષ્યથી પ્રવેશ કરે તો જ તરે, નહીં તો રૂઢિમાં આવી જાય અને ગમે ત્યાં ફસાઈ જાય. પુણ્ય યોગી પ્રકાર નો છે, પણ એની એનો લાભ ન લઈએ તો એ પુણ્ય નોટ વપરાઈ જશે. પુણ્ય નોટ વાપરે છે જરૂર અત્યારે, જીવ કે આવા સમાગમ ની વચ્ચે આવ્યો, આવી વાત કાને પડી, આત્મહિત થાય એવી સમજણ કરવાની એને તક મળી, એ બધો પુણ્ય યોગ બરાબર. પુણ્ય થોક થોક નોટોના બંડલના બંડલ આવ્યા, પણ કોઈ મૂર્ખ એ બંડલને દિવાળી હગે મૂકી દે તો અલ્પકાળમાં રાખ થઈ જાય, થોડી ક્ષણમાં એને રાખ થઈ જાય. એમની સમજણની તક મળે, એનો ઉપયોગ ન કરે તો એને રાખ કરી શું હાથમાં આવ્યું, કે રાખ હાથમાં આવી, કાંઈ હાથમાં ના આવ્યું, એનો લાભ લેવાનો વિષય છે. અને બજારમાં તો અમે દુકાને જઈએ અને નફો ન થાય તો મહેનત નકામી જાય, એની આકુલતા થાય કે આખો વરો તૂટી મર્યા, ભૂખ તરસ વીતી, સરમિયું કાંઈ ખાવાનું છે નહીં, કાંઈ ઘર ખર્ચો નીકળતો નથી, માથે પડી મારાથી, તો ત્યાં આકુલતા થાય. અને અહીંયા વર્ષોના વર્ષો ચાલ્યા જાય ને ધર્મ પ્રાપ્ત ન થાય તો સરમિયું કાઢવાનું જ બેસો, કે અમારી મહેનત બધી નકામી જાય છે ને, હું રોજ મંદિર જવું, રોજ પૂજા કરું, રોજ શાસ્ત્ર સ્વાધ્યાય કરું, વાંચન કરું, પણ ધર્મનો શું, ધર્મની દિશામાં કેટલો આગળ વધ્યો, એનું શું અવલોકન વગેરે કાંઈ સમજણ ન પડે. છેતરાય છે, સાતાને શાંતિમાં છેતરાય છે. સાચી શાંતિ નથી આત્માને, પણ એ સાતાને શાંતિમાં છેતરાય છે. ઓલી બારમાં આકૃતા સંસારના કાર્યોમાં ઘણી છે, અહીંયા મંદ આકૃતા છે. એવી શાંતિમાં તો ક્રિશ્ચિયને છેતરાય છે. રવિવારે જાય છે ચર્ચમાં અને એના માનેલા ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના કરે છે, ત્યારે એને થોડીક મનકશાય થાય છે. અને શુક્રવારે શુક્રવારે જુમ્મે કે જુમ્મે નમાજ પઢવા જાય છે મુસલમાન, ત્યારે એને થોડીક શાંતિ થાય છે. ત્યારે એને એમ થાય છે કે ધર્મસ્થાનમાં આવીએ તો ચોક્કસ ફેર પડે છે, આપણને શાંતિ થાય છે. પણ એ મનકશાયમાં જીવ છેતરાય છે. બસ એટલી વાર નિરાશ, પણ એ ગોળી તારા જ્ઞાન તંતુને ખલાસ કરશે. ડોક્ટર શું કે છે, જ્ઞાન તંતુ છે એને નુકસાન પહોંચે છે લાંબે ગાળે, લાંબે ગાળે નહીં પણ એ દરેક વખતે થોડું 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 પહોંચતું જ જાય છે. એમાં ખોટો ઈલાજ છે, એમાં તારા જ્ઞાનથી ઊંધો ચાલે છે. સાતાની શાંતિમાં શાંતિ માની છે, સાચી આત્મશાંતિ છે એનાથી દૂર જશે, એનો પુરુષાર્થ ખલાસ થઈ જશે, સંતોષ થશે, દર્શન મોતીવ્ર થશે. કોઈ પણ પર્યાયમાં જીવ સંતુષ્ટ થાય એટલે દર્શન મોહની મિથ્યાત્મોહિની તીવ્રતા એ વખતે પ્રદર્શિત થઈ, જાહેર થઈ ગઈ. સાબિત કરવાની જરૂર નથી કે એને દર્શન મોહ વિધો છે, તીવ્રપણે વર્તે છે, સાબિત કરવાની જરૂર નથી. કોઈ પણ પર્યાયમાં સાધક તો થતા જ નથી, સાધકને તો સધાતી એવી શુદ્ધ પર્યાયો, એમાં એ સંતુષ્ટ થતા નથી. તો તું અમુસ તો કૃત્રિમ શાંતિમાં અને થોડા શાસ્ત્ર જ્ઞાનની આવડતમાં ક્યાં સંતોષાઈ ગયો. મેં અભ્યાસ કર્યો છે આપણા મુમુક્ષુ વર્ગનો અથવા આપણા આપણા સમાજના લોકોનો માનસિક અભ્યાસ કર્યો છે, મેં એ જોયું છે કે બુદ્ધિશાળી વર્ગનો પ્રવેશ છે આપણે ત્યાં. મેજોરિટી જે લોકો આવે છે એ બુદ્ધિજીવી લોકો આવે છે આપણે ત્યાં, અને માથું મારે છે આ વિષયમાં, સમજવાની કોશિશ કરે છે. અજાણ્યો વિષય હોવાથી શરૂઆતમાં નથી સમજાતો, કોઈને સમજાય છે થોડી વારે સમજાય છે, કોઈને જાજી વારે સમજાય છે. પણ સમજાય એટલે એને જાણે એમ થઈ જાય છે કે મેં કામ થઈ ગયું મારું, આ સંતોષ પકડે છે. આ ભૂલ છે, સમજાણા પછી જે એને એમ થાય છે કે સમજાણું તો ખરું, ચાલો નહોતું સમજાણું, થોડો પરિશ્રમ કરતા સમજાણું, ચાલો કામ થઈ ગયું. આ બહુ મોટી ભૂલ છે. જે સમજાણું એ સમજવાનું પરિણમન કેમ થાય એનો એક નવો પ્રશ્ન શરૂ થવો જોઈએ અહીંયા. અને એ જિજ્ઞાસાની પૂર્તિ ન થાય, પરિણમનની પૂર્તિ ન થાય ત્યાં સુધી સંતોષ માનવાનો પ્રશ્ન ક્યાંય રહેતો જ નથી, એવી સમજણ લગભગ નહીવત છે. કેમ કે તું સંતોષાઈ જાય છે એટલે એ જાતની સમજણ જ જાણે નથી એવું લાગે છે સમાજમાં. સમજવાનો વિષય ઘણો છે અને એમાં વધારે સમજવાનો વિષય તો પ્રયોગથી સમજવાનો છે. આ જે વિચારથી સમજાય છે એમાં એક જેમ થિયરેટિકલ નોલેજ આવે એવું એક માહિતી જ્ઞાન આવે છે, ઇન્ફોર્મેશન મળે છે કે આમ હોય આમ હોય, આમ થાય આમ થાય, ફલાણું થાય નીકળું થાય. પણ એ બધો વિષય પરિણમનનો છે અને એ પરિણમનમાં કેવી રીતે લાગુ પડે છે એનો પ્રયાસ કરે ત્યારે ખરેખર એની સમજણ આવે છે. જેમ તમે ડ્રાઇવિંગ શીખવા ગયા ત્યારે તમને બધી વાત સમજાવી, આ સ્ટીયરિંગ કહેવાય, આ લીવર કહેવાય, એક્સિલેટર, આ બ્રેક કહેવાય, આ ક્લચ કહેવાય, આ ફલાણું કહેવાય, આની આ ચાંપાની છે, આ લાઇટની છે, આ ડીમ લાઇટ છે, ફૂલ લાઇટ છે, ડિમ્પર છે, ફલાણું છે, ડીમનું છે. તમારે ડ્રાઇવિંગ કરતી વખતે આ 7-8 જગ્યાએ ઓપરેશન કરવાના છે, બરાબર છે? બધું સમજાવી દીધું. સમજણ પડે કે ડાબી બાજુ ચાલુ હોય ત્યારે આ બાજુ સ્ટીરિંગ ઘુમાવું, જમણી બાજુ ચાલુ હોય ત્યારે આ બાજુ ઘુમાવું, જેટલો વળાંક હોય એના પ્રમાણમાં વાળવું, બધું એ થિયરિટિકલ સમજાવી દીધું. પણ બેઠા પછી કેટલો ફેર પડે છે? કેટલો બધો ફેર પડે છે. ચલાવવું જુદી વાત છે ને સમજવું જુદી વાત છે, અને એની પ્રેક્ટિસ થયા વગર કોઈ એ જ્ઞાન થતું નથી. એક મોટર ચલાવવાનું જ્ઞાન પણ પ્રેક્ટિસ કર્યા વગર થતું નથી. 15-20 મહિનો એને પ્રેક્ટિસ કરવી પડે છે, અને ત્યારે જ એને ખબર પડે છે કે આ ચલાવવું એ શું ચીજ છે. એમ આમાં પ્રેક્ટિસ કર્યા વગર ખરેખર કોઈ પ્રેક્ટિકલ જ્ઞાન આવતું નથી. અને ત્યાં સુધી બધી સમજણ, જેટલી બૌદ્ધિક સમજણ જેને કહી શકાય બુદ્ધિપૂર્વક, એટલે નય, ન્યાય, યુક્તિ, દ્રષ્ટાંત, આગમ, તર્ક, અનુમાન, આ બધા પ્રકારથી જે બૌદ્ધિક સમજણ કરી છે એ બધી સમજણ ઓઘ સંજ્ઞામાં જાય છે. જેમ ઓઘ સંજ્ઞાએ માણસ પૂજા કરવા આવે, ઓઘ સંજ્ઞાએ દર્શન કરવા આવે, એમાં બૌદ્ધિક સમજણ ઓઘ સંજ્ઞામાં જાય છે પ્રેક્ટિસથી સમજ્યા વગર. અને આપણે સીધો પ્રશ્ન પૂછીએ કે જે ગાડી ચલાવતા ન શીખ્યો હોય એને ગાડી ચલાવવા વિશેનું એને જ્ઞાન હોય તો એ ઓઘ સંજ્ઞા એ છે કે સાચું છે? એમ કે ભાઈ ક્લચ દાબો એટલે વ્હીલ ફ્રી થઈ જાય, ક્લચ બ્લેડ છે, પછી ગેરની સાથે એને સંબંધ રહેતો નથી, ફ્રી થઈ જાય છે. એનું જ્ઞાન સાચું કે ખોટું? અને આ જીવે ધર્મ કર્યો છે ઓઘ સંજ્ઞાએ અને લોક સંજ્ઞાએ. ધર્મ નહીં થવાના બે બાધક કારણો રહ્યા હોય તો એક ઓઘ સંજ્ઞા અને એક લોક સંજ્ઞા. કાં તો એને લોકોને દેખાડવું છે કે હું પણ આ ધર્મની અંદર મારું સ્થાન છે, ભલે અમુક સ્થાન છે પણ છે એવું એને દેખાડવું છે, અને કાં તો એને ઓઘ સંજ્ઞાએ હાલવું છે. એટલે પ્રેક્ટિસ કર્યા વગર એમને ચાલે છે, વાંચે છે, વિચારે છે કે જે તે ક્રિયા કરે છે, પણ એ બધી ઓઘ સંજ્ઞાએ. અનંતકાળ આમ કાયદો છે, એનું કારણ આ જ છે, બીજું કાંઈ નથી. બેને ફગાવી દે લોક સંજ્ઞાને ફેંકે અને ઓઘ સંજ્ઞાથી દૂર થઈને અંદરમાં પ્રયોગમાં લાગી જાય તો પત્તો લાગે, ત્યારે એને સમજણ આવવાની શરૂઆત થાય છે. સાચી સમજણ આવવાની શરૂઆત ત્યારથી થાય છે. ત્યાં સુધી ઓલી સમજણ ઓઘ સંજ્ઞાની એ સમજણ નથી, એક ન્યાય તે ગેરસમજણ છે. બીજી ભાષામાં ઉપદેશ ને અંદર માં ઉતારવો તો ઓલો વારંવાર એમ કેમ ભૂલ કરે છે કે અંદર ઉતાર્યું નથી એને? એટલે એમ કહે છે ને ભાઈ ફલાણાને જ્ઞાન છે, ઠીક છે, પણ હવે એને ઉતાર્યું છે કેટલું એ અમે તો એમાં માનીએ, અને વાત સાચી છે, એમાં તથ્ય છે એ વિષયમાં. એને ઉતાર્યું છે કેટલું, એને વાંચ્યું છે કેટલું, એમાં મારે કામ નથી. એને ઉતાર્યું છે કેટલું એમ જ કહેશું, અને ઉતરે નહીં ત્યાં સુધી વાંચેલું નકામ જાય. એ તો ઘણા પ્રશ્નો પણ એમ પૂછે છે કે આ સમજીએ છીએ એને અંદરમાં કેમ ઉતારવું? તો કે કરો પ્રેક્ટિસ સ્વરૂપ, એનો પ્રયોગ સ્વરૂપ કર, ઉતરશે અંદર. નહીં ઉતરવાનો પ્રશ્ન નથી, એમાં અસફળ થવાનો પ્રશ્ન નથી. મોટી વાત તો એ છે, આ માર્ગની કોઈ સુંદરતા હોય તો એ છે કે જો ખરેખર કોઈ માર્ગે ચડે તો એમાં અપવાદ ખાતર પણ એક વ્યક્તિ પણ એમાં નિષ્ફળ જતી નથી. આ એક માર્ગની સુંદરતા છે અને સગવડતા છે, તે કોઈ નિષ્ફળ નથી જતો, એટલે અનિશ્ચિત ભાવિ નથી એનો. પુરુષાર્થ કરે, સફળ થાય, થાય ને થાય. સમજી તો સમજે, સમજી સમજે ત્યારે લોકો એમ માને કે ભાઈ આ કઈક સમજે છે, વિદ્વાન છે, પણ હજી તો શબ્દના અર્થમાં જ લડાઈઓ હાલતી હોય. અહીંયા આ અર્થ થાય ને, અહીંયા આ અર્થ થાય ને, આનો આમ અર્થ થાય ને, આનો આમ થાય, દ્રવમાં પર્યાયામાં. હજી તો થિયરેટિકલ જ્ઞાનની અંદર ખેંચા ખેંચી હોય તો પ્રેક્ટિકલ જ્ઞાનમાં તો આવે કે દે, એ તો આખો નવો તબક્કો, જુદો તબક્કો છે. હજી તો થિયરેટિકલ જ્ઞાનમાં જે ગૂંચવણ છે તર્ક વિતર્કને વિચારને, એની અંદર ખેંચા ખેંચી હોય નહીં, આમ જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ, આને આમ જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ. પ્રેક્ટિકલ જ્ઞાન તો ક્યાંય નો વિષય છે, હજી હજી તો હજી એમાંય ચોખ્ખું નથી, એમાંય ચોખ્ખું નથી. એમ છે એ તો હું હજી વાર છે, બહુ વાર છે. બધું નીકળી જાય, ચોખ્ખું થઈ જાય. અને થિયરીને પ્રેક્ટિકલમાં ઉતારતા કઈ મુશ્કેલી આવે તો એમાંથી પ્રશ્ન જે ઉઠે એ સાચી જિજ્ઞાસાનો પ્રશ્ન છે. એનો એવો રસ્તો નીકળે એ આગળ હાલે, એ રસ્તા ઉપર આગળ ચાલી શકે એમ છે. પોતાને પોતે કરતા ને એનું એ કાર્ય એમ થઈ ગયું એને, અને પોતે જ્ઞાતા માત્ર રહે છે. જ્ઞાતા માત્ર જ્ઞેય જ્ઞેય માત્ર રહે છે, પોતે જ્ઞાતા માત્ર રહે છે. રાગ તો પરજ્ઞેય જ છે ને, કેમ કે બરાબર રાગ એ તો પરજ્ઞેય જ છે, બરાબર. એ સમ્યક જ્ઞાન નો નિશ્ચય છે રાગ ના વિષયમાં. આ સમ્યક જ્ઞાન નો નિશ્ચય છે કે રાગ એટલે પરજ્ઞેય, અને મિથ્યા જ્ઞાની ને રાગ એટલે સર્વસ્વ. એને કરતા પણ એનો એનો પોતે કરતા થાય, એ એનો પોતાને કર્મ બનાવે, પોતે એનો આધાર લીએ, રાગ નો આધાર લીએ, રાગ જ એનું અધિષ્ઠાન થાય. બીજી ભાષામાં કહે તો રાગ એનું સર્વસ્વ, સ્વ નહીં પણ સર્વસ્વ, રાગ એનું સર્વસ્વ. કેમ કે ઉદય ભાવ છે, ઉદય ભાવ એનું સર્વસ્વ છે, એટલે રાગ થી ભિન્ન નથી પડતો. એ
આપણે
સ્વભાવે કરીને તો કરી શકતો નથી, પણ મિથ્યા બુદ્ધિ એ કરતા થાય છે.
જ્ઞેય
અનુસાર ઉત્પન્ન થતો જ્ઞાનાકાર છે. જ્ઞેય ની પ્રધાનતાથી એને જ્ઞેયાકાર કે છે, જ્ઞાન ની પ્રધાનતાથી એને જ્ઞાનાકાર છે કે છે. પણ છે જ્ઞાન ની પર્યાય, એકલું જ્ઞાન જ છે, અને ગ્રીણનું ત્યાં કાંઈ એક અંશ પણ નથી. ગ્રીણનો કોઈ એક અંશ પણ ત્યાં પહોંચ્યો નથી, પહોંચતો નથી, પહોંચી શકતો નથી. એકલું જ્ઞાન જ છે, એકલું જ્ઞાન છે એટલે માત્ર જ્ઞાન છે. અને માત્ર જ્ઞાન જ્યાં લ્યો ત્યાં જ્ઞેયનો આકાર ગૌણ થઈ જશે. નાનાકાર જે જ્ઞેયનો આકાર છે એ ગૌણ થઈ જશે. માત્ર જ્ઞાન જ્યાં એને ગ્રહણ કરવામાં આવશે ત્યાં સામાન્યનો આવિર્ભાવ થશે. સામાન્યનો આવિર્ભાવ થશે ત્યારે એને શુદ્ધ જ્ઞાનનો જ્ઞાન માત્રનો અનુભવ થશે. જ્ઞાન માત્રનો અનુભવ થશે ત્યારે એને જીન શાસનનો અનુભવ થયો એમ કહેવામાં આવે છે. 15મી ગાથા બધું સોળું થઈ
ગયું.
પરગ્નિ જેવી આકૃતિ ઉત્પન્ન થઈ પોતાના જ્ઞાનમાં, એટલે એને એને જ્ઞાનાકાર કહ્યો. પણ છે જ્ઞાનાકાર, તે પોતે જ્ઞાનાકાર છે, જ્ઞાનનો એ આકાર છે. અને એ માત્ર જ્ઞાન છે, એકલું જ જ્ઞાન છે. જ્યાં એકલું જ જ્ઞાન છે એમ જોવે છે ત્યાં આકૃતિ ગૌણ થાય છે. આકૃતિ ભલે ન ઘૂંસાય, કેમ કે એ તો અનિવાર્ય છે. જ્ઞાનની સ્વચ્છતામાં જ્ઞેયની આકૃતિ થવી એ અનિવાર્ય છે, પણ ગૌણ થઈ જશે. આ કોઈ વારી ગૌણ નથી કરતો. જ્ઞાનમાં ઉત્પન્ન થતી જ્ઞેયની આકૃતિને જીવ ગૌણ નથી કરતો. આચાર્ય મહારાજે એમ કહ્યું કે શું કરવા ગૌણ નથી કરતો, કે જ્ઞેય લુબ્ધ છે તેથી. એને જ્ઞેય લુબ્ધ શબ્દ વાપર્યો છે કે જીવ જ્ઞેય લુબ્ધ હોવાને લીધે જ્ઞાન વિશેષને, જ્ઞાનાકારને મુખ્ય કરે છે અને જ્ઞાન સામાન્યને ચૂકી જાય છે. ગૌણ કરે છે એમ કહો, ભૂલી જાય છે એમ કહો, ચૂકી જાય છે એમ કહો. અને તેથી તેને અનેક પ્રકારના વિભાવો ઉત્પન્ન થાય છે, દોષ ઉત્પન્ન થાય છે. જો એ જ્ઞાન માત્રને મુખ્ય કરે અને જ્ઞાનાકારને ગૌણ કરી નાખે, રાગને ગૌણ કરવો, પરને ગૌણ કરવો એ તો દૂરની વાત છે. જ્ઞાનમાં ઉત્પન્ન થયેલા જ્ઞાનાકારને ગૌણ કરે, જ્ઞાનાકારે થયેલા જ્ઞાનાકારને, જ્ઞાન વિશેષને ગૌણ કરે, તો સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય. સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય તો જ્ઞાનથી જ્ઞાનનું વેદન આવે. વેદન આવે તો એને એ આત્મવેદન છે. સોપણે વિદાત જ્ઞાન તે જ આત્મા છે, તે જ એને જૈન શાસનનો અનુભવ છે. સમસ્ત જૈન શાસન એવી બહુ ચોખ્ખી વાત છે. આવી વાત તો અત્યારે ચોખ્ખી થઈ છે. જ્ઞાન માત્ર સામાન્યનો આવિર્ભાવ કરવા ટૂટી ગયું. ક્યાંય તમને સારા નરસાની કલ્પના ન થાય. જ્ઞાનમાં જ્ઞેય આકૃતિ જણાય ને આ સારું છે ને આ ખરાબ છે એવી જે કલ્પના ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ થાય છે એ છૂટી જાય. અને આ રીતે જ છૂટે, બીજી રીતે છૂટવાનો કોઈ ઉપાય નથી. હા, એમ નજર જ્ઞાન ઉપર છે, ઓલાની નજર જ્ઞેય ઉપર છે. નજર પોતામાં બીજું શું હોય તો ઓલું આવે ક્યાં પોતામાં? ઓલી ચિત્ત બહાર પડી છે, એ ક્યાંથી આવે? મોર અરીસામાં આવે ક્યાંથી? ભલે ને નાક તો દેખાય પણ અરીસામાં મોર ક્યાંથી આવે? એ પીછો નો આવે, પીછાની એ કણી નો આવે. એ તો અરીસાની જ પર્યાય છે. એટલે અરીસાની પર્યાય કયો કે અરીસો કયો? ભાઈ એક જ વાત છે, અરીસો કયો એક જ વાત છે. નહીં કાંઈક નથી, અહીંયા અભેદ છે, એની સાથે અભેદ છે વસ્તુની સાથે.
પ્રતિબિંબ થવું એ નિશ્ચય છે, એ જ્ઞાનનો સ્વભાવ છે, સામર્થ્ય સ્વભાવ. પણ જ્ઞાન જ્ઞેયને જાણે એ વ્યવહાર છે. હવે જ્ઞેયનું જ્ઞાનમાં પ્રતિબિંબ જે પડે છે એટલે એ પોતાને ચોપ્પન પ્રકાશક શક્તિનું સામર્થ્ય જરૂર છે. હવે જ્ઞાન જ્ઞાનને જ જાણે છે એટલે એ ક્યાં જ્ઞાનને જાણે છે કે ચોપ્પન પ્રકાશક જે પર્યાય ઉત્પન્ન થઈ એને પોતે પોતાને જાણે છે. તો હવે એ જેને જાણે છે એ તો ચોપ્પન પ્રકાશક છે એટલે પર જાણાય છે કે નથી જાણતી પ્રશ્ન જ નથી રહેતો. એનું સ્વરૂપ જ એવું છે.
ખરેખર તો એને વજન ક્યાં લઈ જવું છે એ સવાલ છે. જ્યારે ગુરુદેવ એમ કહે છે કે જ્ઞાન જ્ઞાનને જાણે છે, એટલું જ નહીં ક્યારેક તો એમ પણ કહે, એથી આગળ હવે લઈએ, કે જ્ઞાન જ્ઞાનને જાણે છે અને જ્ઞાન જ્ઞેયને જાણતું નથી એમ કહે. શું એમ એ કહે? એક ન્યાય ન્યાય એક ન્યાય એમ પણ કહે કે જ્ઞાન જ્ઞાનને જાણે છે અને જ્ઞાન જ્ઞેયને જાણતું નથી. તો એમાં ન્યાય શું છે? કે જ્ઞાન જ્ઞાનને જાણે છે એવું જે જ્ઞાનમાં અભેદપણું સાધુ છે, જ્ઞાનનું વેદન કરવું છે, અનુભવ કરવો છે, અનુભવ બાજુ જોર દેવું છે. અનુભવ કરાવવા અર્થે જે વેગ ઉત્પન્ન કરવો છે, જે જોર ઉત્પન્ન કરવું છે, એમાં ભીંસ દેવી છે. પ્રશ્ન જ નથી કેમ કે એનો તો અનુભવ છે પોતાની જ્ઞાન ને પર્યાય નો
અનુભવ.
સ્વમાં પરની અપેક્ષા આવી, વ્યવહાર શા માટે થયો? કે સ્વમાં પરની અપેક્ષા આવી માટે વ્યવહાર છે. પરની સાથે સંબંધ કરો તે વ્યવહાર, સંબંધ ન કરો તો નિશ્ચય. એને જાણે છે રાગને નથી જાણતો એમ કહીને રાગને નથી અનુભવતો એમ કહેવું છે. કારણ કે એ વિષય અનુભવના પાસા ઉપર જાય છે. જ્યારે અનુભવ બાજુ ઢાળવો છે જીવને ત્યારે એમ કહે કે તું તારા જ્ઞાનને જાણે છો, રાગને કે જ્ઞાનને તું જાણતો નથી. તો ગૌણ કરાવવા માટે, જાણતો હોવા છતાં એને ગૌણ કરાવવા માટે એ વાત છે. જેમ એમ કે છે ને કે દર્શન જ્ઞાન ચારિત્ર આત્મામાં નથી, સાતમી ગાથામાં એમ કહે દર્શન જ્ઞાન ચારિત્ર આત્મામાં વિદ્યમાન નથી, ન વિદ્યતે એવા શબ્દ લીધા છે. તો આત્મા શૂન્ય છે, દર્શન જ્ઞાન ચારિત્ર આદિ શક્તિથી ભરેલો હોવા છતાં એમાં એ વિદ્યમાન નથી કેમ કીધું? વિદ્યમાન નથી એવો શબ્દ વાપર્યો છે, ન વિદ્યંતે. કે એવા ભેદો છે, ભેદો ભેદમાં દેખાતા નથી. તો કે સર્વથા ભેદો નથી એમ કહેવા માંગો છો? તો કે ના, એમ નથી કહેવા
માંગતા.
ભેદ છે તો પછી આટલું બધું જોર કેમ દે છો કે ભેદ છે જ નહીં? તો કે એને ગૌણ કરાવવો છે,
અનુભવ કરાવવો,
અભેદનો અનુભવ કરાવવો છે, અભેદને સારી રીતે દર્શાવવું છે. અને તેથી એને ગૌણ કરાવવા માટે નથી એમ કહેવાની અમને અધિકાર છે, હોવા છતાં નથી એમ કહેવાનો અમને અધિકાર છે. એમ જ્ઞાનમાં જ્ઞેય જણાતું હોવા છતાં નથી જણાતું એમ કહેવાનો અધિકાર છે. ક્યારે? કે અનુભવ કરવો છે ત્યારે. શું અનુભવનો વિષય એ રીતે આગળના વિષયથી થોડો આગળનો છે. આ કાળે જ આ બધી વાતો આટલી સ્પષ્ટ થઈને સામે આવે છે, નહીં તો વસ્તુ ક્યાં મળે ગયા એને. ખરી વાત છે. શું કહેતા? પરની અપેક્ષા આવી માટે વ્યવહાર છે. પરની સ્વમાં પરની અપેક્ષા આવી વ્યવહાર શા માટે કોઈ એમ પ્રશ્ન કરે કે ખરેખર તો જ્ઞાનમાં જ્ઞેયનું પ્રતિબિંબ પડ્યું તે નિશ્ચય છે. એક બાજુથી તમે એને નિશ્ચય કહો છો, એ જ ક્રિયાને બીજી ભાષામાં એમ કહેવાય છે કે જ્ઞાને જ્ઞેયને જાણ્યું. તો જ્ઞાનમાં જ્ઞેયનું પ્રતિબિંબ પડ્યું તે નિશ્ચય, અને જ્ઞાને જ્ઞેયને જાણ્યું તે વ્યવહાર, એવું શું કરવાનું?
એટલા માટે
એટલે એટલે એનો અર્થ જ થયો કે એ પરની અપેક્ષા આવી એને એટલે એને વ્યવહાર કર્યો. સ્વમાં પરની અપેક્ષા લીધી માટે એને વ્યવહાર કીધો. હું સ્વ આશ્રિતો નિશ્ચય, પરાશ્રિતો વ્યવહાર, આ સૂત્ર છે. એ નિશ્ચય છે, પોતાને પોતે જાણે છે માટે નિશ્ચય છે, અને પોતે પરને જાણે છે એમ કહેવાય છે માટે વ્યવહાર છે. સ્વપ્ન પ્રકાશક છે તે નિશ્ચય છે, અને પરનું જાણવું એમ કહેવું તે વ્યવહાર છે. કેમ કે સ્વમાં પરની અપેક્ષા લાગે, પરનો સંબંધ થયો એટલે વ્યવહાર, બે વચ્ચે વ્યવહાર ઉભો થાય, એકલા ને એકલાની વચ્ચે વ્યવહાર ન હોય, પોતામાં પોતામાં વ્યવહાર ન હોય, પરની સાથે વ્યવહાર ઉભો થાય. આ તો અનુભવ, અનુભવ પોતે જાહેર કરેલો છે. અનુભવ જ્ઞાની પંડિતો તો ગુરુદેવ ની તો વિશેષ જૈન સાહિત્યમાં સ્પષ્ટ તો અભૂતપૂર્વ સ્પષ્ટ, એમાં કઈ સવાલ નથી. જેમ જેમ કાળ જશે એમ સાંભળશે, એવું કિંમત થશે. પછી
વિશ્વાસ કરો અનાદિ કે પંચ પરાવર્તનો મેં